શ્રી પ્રવચન સાર ગાથા 105 અને 106 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
એમાં પ્રથમ સીતામાં શંકા કરી છે કે જો દ્રવ્ય સ્વરૂપથી સત ન હોય તો એ સત્તાથી જુદું હોય, એટલે એ સત્તાથી જુદું હોય અને પોતે સત ન હોય એટલે અસત હોય. સીતામાં શરૂઆતથી જો દ્રવ્ય સ્વરૂપથી સત ન હોય તો બીજી ગતિ એ થાય કે તે અસત હોય, સત ન હોય તો એ અસત હોય, અથવા સત્તાથી પૃથક હોય, સત્તાથી જુદું એનું સ્વરૂપ હોય. અને જો અસત હોય તો દ્રવ્યના અસંભવને લીધે, ટકવાપણાના અસંભવને લીધે પોતે નહીં ટકતું થતું, ટકવું સંભવિત નહીં થતું હોવાથી એ ટકતું નહીં થતું. દ્રવ્ય જ અસ્ત થાય છે, દ્રવ્ય અસ્ત થાય છે એટલે દ્રવ્યનો નાશ થાય છે. જો પોતે અસત હોય તો એની હૈયાતી રહેતી, અસત કહેવું ને એની હૈયાતી કહેવી એ બે વાતની મેળ છે, વિરુદ્ધ છે. બીજી ગતિ એટલે બીજી સ્થિતિ એ થાય, આમ ન થાય તો આમ થવું જોઈએ, જો આમ ન હોય તો આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ, એ બીજી ગતિ કહો કે બીજી સ્થિતિ. જો સત્તાથી પૃથક હોય તો સત્તા સિવાય પણ પોતે ટકતું થવું, એટલું જ માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તા તેને જ અસ્ત કરે અથવા તેનો નાશ કરે. એમાં શું દલીલ છે કે સત્તાનું પ્રયોજન તો ટકવું એટલું જ છે, હયાત રહેવું એટલું જ છે, એટલું જ માત્ર સત્તાનું પ્રયોજન છે. હવે જો સત્તાથી પોતે જુદું હોય, સત્તા સિવાય પણ પોતે ટકતું હોય તો ટકવું એટલું તો સત્તાનું પ્રયોજન છે, એમ કે છે એટલું જ માત્ર જેનું પ્રયોજન છે કે જે દ્રવ્યને હયાત રાખે એવી સત્તાને જ અસ્ત કરે, એવા પ્રયોજનવાળી સત્તાને અસ્ત કરે. દ્રવ્ય રહે અને સત્તાથી જુદું રહે તો સત્તાનો નાશ થાય, એટલે એમ જીવન કે કાં તો દ્રવ્યનો અસ્ત થાય એટલે દ્રવ્યનો નાશ થાય, અને કાં તો સત્તાનો નાશ થાય, જો બંનેને જુદા માનવામાં આવે છે. અથવા તો દ્રવ્યનો નાશ થાય અને સત્તા રહે એમ માનવું પડશે, પણ બંનેમાંથી એ કઈ સંભવિત નથી. એ તો પૂર્વ પક્ષ લીધો, સત્તાથી દ્રવ્ય જુદું હોય એના પૂર્વ પક્ષથી વિરોધ પક્ષથી વિચાર્યું. એમ નથી કે વિરોધ પક્ષથી વિચારવું જ નહીં, વિરોધ પક્ષથી પણ બરાબર વિચારવું જોઈએ. હવે પરંતુ જો દ્રવ્ય સ્વરૂપથી સત હોય તો, સ્વરૂપથી સત્તા સાથે અભેદ હોય તો દ્રવ્યના સદભાવને લીધે ટકતું થતું પોતે સ્વયં ધ્રુવપણે રહે છે, ટકે છે, એવા દ્રવ્યના સદભાવને લીધે પોતે ટકતું થતું દ્રવ્ય ઉદિત થાય છે અથવા દ્રવ્યથી થાય, ઉદિત થાય છે એટલે જ્ઞાનમાં નિશ્ચિત થાય છે, એને દ્રવ્યનો ઉદય કહેવામાં આવે છે. એવા જ્ઞાનનો ઉદય થયો, જેવા સ્વરૂપે દ્રવ્ય છે એવા જ્ઞાનનો ઉદય થયો, દ્રવ્યના જ્ઞાનનો ઉદય થયો એટલે દ્રવ્યનો ઉદય થયો એમ કહેવામાં આવે છે. દ્રવ્યના સદભાવને લીધે પોતે ટકતું થતું, દ્રવ ઉદિત થાય છે અથવા એની હૈયાથી સ્વરૂપથી થતો હોય તો એની હૈયાથી જોતા એનું ચકવાપણું જોતા દ્રવનું અસ્તિત્વ સિદ્ધ થાય અને સત્તાથી અપૃથક રહીને પોતે ટકતું થતું યાદ રહેતું થતું સત્તાથી જુદું નહીં પડીને અપૃથક રહીને પોતે યાદ રહેતું થતું એટલું જ માત્ર જેનું પ્રયોજન છે એવી સત્તા દ્રવ્યને યાદ રાખવાનું જ જેનું પ્રયોજન છે એવી જે સત્તા એ સત્તાને પણ ઉદિત કરે છે દ્રવ્યને પણ એ સિદ્ધ કરે છે અને સત્તાને પણ એ સિદ્ધ કરે છે જો દ્રવ્યથી સત્તા અભિન્ન માનવામાં આવે તો ભિન્ન માનતા બંનેનો નાશ માનવો પડશે એમ કહે છે અભિન્ન માને તો બંનેને બંનેની સિદ્ધિ થાય છે માટે દ્રવ પોતે જ સત્વ એટલે કે સત્તા છે એમ સ્વીકારવું એમ સંમત કરવું તથા સ્વયમેવ દ્રવ્યમ સત્વેન અભ્યુપગંતવ્યમ સ્વીકારવાનો એવો અર્થ કરે અભ્યુપગંતવ્યમ દ્રવ પોતે જ સત્તારૂપ છે એમ સ્વીકારવું એમ સંમત કરવું કારણ કે ભાવ અને ભાવવાનું ભાવ અને ભાવવાનું અપૃથક પણ આવડે અનન્યપણું ભાવ એટલે સત્તા અને ભાવવાન એટલે દ્રવ સત્તાને રાખવા વાળો ભાવવાન પદાર્થ સત્તા એનો ભાવ છે શક્તિ છે સામર્થ છે અને દ્રવ છે તે ભાવવાન છે જેમાં ભાવ રહ્યો છે તેને ભાવવાન કહેવામાં આવશે સત્તા રૂપી ભાવવાળું દ્રવ્ય તેને ભાવવાન કહેવામાં આવે છે એ ભાવ અને ભાવવાનનું અપૃથકપણા વડે અનન્યપણું છે જુદું નથી તેથી એનું અનન્યપણું ગણવામાં આવ્યું છે ભાવવાનો અર્થ કેવો છે તે સાદો શબ્દ છે ભાવવાળું હોય એને ભાવવાન કહેવાય દ્રવ્ય ભાવવાળું છે અને સત્તા તેનો ભાવ છે એવો અપૃથક છે એટલે કે પૃથક નથી તે અપેક્ષાએ અનન્ય છે અન્ય પણ નથી પૃથકત્વ અને અન્યત્વનો જે ભેદ જે અપેક્ષાએ છે હવે પછીની ગાથામાં એનો ભેદ લેવાનો છે પૃથકત્વ કોને કહેવું ને અનન્યત્વ કોને કહેવું તે અહીંયા લાગુ પાડવા નહીં હવે પછીની ગાથામાં જે અર્થ કહેવા માંગે છે એ અહીંયા લાગુ પાડવાનો નથી એટલા માટે આ ફૂટનોટ આપી છે અહીં તો અનન્યપણાને અપૃથકપણાના અર્થમાં જ સમજવું બે એક અર્થમાં લીધું છે પહેલેથી જ છે સત્તા અને દ્રવ્યને જુદા નહીં હોવાનો અહીંયા યુક્તિ છે ને યુક્તિ છે તો કાંઈ પડશે અપૃથકો કે અનન્યકો બે એક જ છે અહીંયા એટલો બે એક સરખો અર્થ છે એક અર્થમાં લીધા છે એટલા માટે નીચે વાત સ્પષ્ટ કરી છે કેમ કે હવે પછી હું કર્તની ગાથામાં પૃથકત્વ અને અન્યત્વનું લક્ષણ એટલે બંને વાચકનું વાંચી જુદું જુદું છે એમ હવે પછી લઈને છે અહીંયા એ વાત છે એ સ્પષ્ટીકરણ અનુસાર એનો અર્થ કરવામાં આવે છે અહીંયા જે પ્રકરણ છે એ અનુસાર અપૃથકપણું અને અનન્યપણું એક અર્થમાં છે હવે પછીની ગાથામાં ખાસ એની ગાથા જ લીધી છે કે બંનેના અર્થ જુદા થાય છે પ્રદેશથી જુદું એને પૃથક કહીએ અને ભાવથી જુદું અતદભાવ એને અન્ય કહીએ અતદભાવ ને અન્ય પણ કહીએ એ વિષય બેને એક અર્થમાં પણ કહેવામાં આવે છે અને બંનેને જુદા જુદા અર્થમાં પણ કહેવામાં આ જ્યાં જે અર્થ ઘટતો હોય તે અર્થ લેવો એકસો ને પાંચ જાતા ઉપર જય સેનાચાર દેવની સંસ્કૃતિકા एवं स्वभाव विभाव रूपा द्रव्य पर्याया गुण पर्याया नय विभागेन द्रव्य लक्षण भवन्ति इति कथन मुख्यतया गाथादेवेन चतुर्थ स्थलम गतम चौथों स्थल जो बेन छिल्ली बे गाथा में पुरुष हैं एम स्वभाव और विभाव रूप जो द्रव्य पर्याय है इसलिए पदार्थनी जो अवस्था है एम स्वभावरूप अवस्था हो द्रव्य स्वभावरूप अवस्था हो तो द्रव्य विभाव रूप अवस्था हो અને ગુણની સ્વભાવ રૂપ અવસ્થા હોય કે ગુણની વિભાવ રૂપ અવસ્થા હોય એને નય વિભાગથી એ દ્રવ્યનું લક્ષણ છે વિભાવ પર્યાય હોય દ્રવ્યની કે ગુણની કે સ્વભાવ પર્યાય હોય દ્રવ્યની કે ગુણની એ દ્રવ્યનું લક્ષણ છે એમ નય વિભાગથી કહ્યું એ કથનને મુખ્યતાથી છેલ્લી બે ગાથા કહી અથવા સત્તા દ્રવ્યો હો अभेद विषय पुनरपि प्रकारण युक्ति दर्शवती हमें सत्ता ने द्रव्य बने वच में अभेदपणु भेदपणु नहीं जुदापणु नहीं एने फरी ने अन्य प्रकार प्रकारांतरण एट बीजा प्रकार युक्ति दर्शा न हवदी जदी शब्दवम જો દ્રવ્ય સત ન હોય તો યુક્તિ ઉઠાવી છે વિરોધ પક્ષથી વાત કરી છે દ્રવ્યને સત તો કહેતા આવ્યા છે હવે કહે છે કે દ્રવ્ય સત ન હોય તો પરમ ચૈતન્ય પ્રકાશ રૂપેણ સ્વરૂપેણ સ્વરૂપ સત્તા અસ્તિત્વ ગુણેન યદિ ચેત સત ન ભવતી પ્રશ્નાર્થ છે પરમ ચૈતન્ય પ્રકાશ રૂપ સ્વરૂપ સ્વસ્વરૂપ છે એવું છે પોતાનું આત્મ સ્વરૂપ કે ચૈતન્ય પરમ ચૈતન્ય પ્રકાશ રૂપ સ્વસ્વરૂપ છે એકનું પરમ ચૈતન્યના પ્રકાશનું જે સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ છે એ સિવાય આત્મા બીજો નથી આત્મા કયો કે પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ કયો એ સ્વરૂપથી સ્વરૂપ સત્તા અસ્તિત્વ ગુણથી એ સ્વરૂપની સત્તાનો જે અસ્તિત્વ ગુણ છે એનાથી જે પોતે સત ન હોય તો એમ તર્ક છે કેમ કરતું કોનો કે પરમાત્મ દ્રવ્યમ આત્મા પરમ સ્વભાવ સ્વરૂપ છે આ પરમ આત્મદ્રવ્યનો સદા ન હોય તો તો શું થાય તો અસત અવિદ્યમાન ભવતી ધ્રુવ નિશ્ચિતમ તો જે ધ્રુવ છે અથવા જે દ્રવ છે દ્રવ જો કે ધ્રુવ ક્યાં આવ્યા સદ્રવ્યમ અસદ્રુવમ એમ બીજું છે નક્કી કે અર્થ ધ્રુવમ અસદ ભવતી નક્કી કે અસત હોય ધ્રુવનો અર્થ તે સિરે છે તે અસત હોય નક્કી કે ધ્રુવમ ધ્રુવ એટલે નક્કી એવો અર્થ છે અસત વિદ્યમાન ભવતી ધ્રુવમ નિશ્ચિતમ ધ્રુવ એટલે નિશ્ચય છે તો તે ખરેખર નિશ્ચિતપણે ધ્રુવમ નિશ્ચિતમ સમજ છે નિશ્ચિતપણે તે અસત હોય અથવા અવિદ્યમાન હોય જો સત્તાથી પરમ ચૈતન્ય પ્રકાશ રૂપ સ્વસ્વરૂપ જે આત્મા છે એનો સત્તા રૂપ અસ્તિત્વ ગુણથી જો એનું જુદાપણું હોય સ્વરૂપ સત્તા રીતે તે ન હોય તો તે ખરેખર અસત હોય અથવા અવિદ્યમાન હોય સત્તાથી જુદો હોય તો તે અસત હોય સત ન હોય તો તે અસત હોય અને અસત હોય તો ખરેખર તે અવિદ્યમાન હોય એની હયાતી જ ન હોય એમ કહેતા શૂન્ય હોય પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ આત્મા કહેવો અને એની હયાતી ન હોવી એમ કેવું, એ બે વાત ને મેળ ખાતો અરૂપી છે પણ ભાવ છે ને, અસ્થિ છે ને, ભાવ રૂપે છે ને, જ્ઞાન ચૈતન્ય પ્રકાશ રૂપ ભાવ તો છે ને એનામાં, કે એની હયાતી જ નથી, જે એની હયાતી સ્વીકારવામાં આવે તે હયાતી નો સ્વીકાર એક સમ્યક દર્શન છે, બીજું કાંઈ નથી. હયાતી નો સ્વીકાર પોતાના પરમ ચૈતન્ય પ્રકાશ રૂપ હયાતી નો શ્રદ્ધાનમાં સ્વીકાર એનું નામ સમ્યક દર્શન છે ને એનું નામ કર્મ. આમ તો સિદ્ધિ સુખી વાત. આ કેમ સત્તા ઉપર આટલી બધી ગુંજણ માંડી છે? ઘણી વાત કરી ને લાંબી લાંબી, આ સત્તા 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 શું આટલી બધી સત્તા ઉપર સમુદાય તને તારી સ્વતંત્ર હૈયાતીનો સ્વીકાર નથી. તને એવો સ્વીકાર છે કે શરીર હોય તો હું તકું અને શરીરનો નાશ થાય તો મારો નાશ થાય અને શરીર હોય તો હું ટકું એવા અભિપ્રાયમાં શરીરને ટકવાના સાધનો હોય દાળ ભાત શાક રોટલા તો હું ટકું. ચાલે છે અને એ દાળ ભાત શાક રોટલા માટેના પૈસા હોય તો હું ટકું, પૈસા માટે પૈસાનું ઉપાર્જન થવાના સાધનો હોય તો હું ટકું, એ સાધનો માટે એને એનું કોઈ સંજોગ હોય તો હું તો કહું. આમ છે કે કેમ ચાલે છે, હાથું છે કે કેમ છે? આવક નો હોય તો શું થાય છે? બીજી વાત છે કેમ થાય આવક નો હોય તો એમ કે ભાઈ વાતો બધી કરવી સહેલી છે પણ આવક બંધ થાય ત્યારે સાથીના પાટિયા થવા માંડે છે. હવે કરશું શું? પોતાના અંતરમાં જાય તો એને નિરાકુળ આનંદનો અનુભવ સંયોગોમાં તો થવાનો હોય થાય છે. એ તારા પ્રયત્નથી થાય છે એમ તો વસ્તુની સ્થિતિ છે, માનતો ભલે ને માનતો ભલે. એ તો પૂર્વકર્મ અનુસાર સંયોગ વિયોગના ઓખા બાજીને જેમ ઓખા ગોઠવાય છે. તારા કર્યા થાય છે એ તો વસ્તુના સ્વરૂપમાં છે, પણ એવું એને કરતા પણ દ્રઢ થઈ ગયું છે. અથવા એવું એને કરતા પણ જે ભાષું છે એ સાચું લાગ્યું છે એ ક્યાંથી કરી શકે એને. આમ છે બહુ દૂર છે અહીંયા વાત કરી છે કે તો પછી અસત અવિદ્યમાન ભવતી ધ્રુવમ નિશ્ચિતમ. જો એ સત્તાથી એ સત ન હોય પરમ ચૈતન્ય પ્રકાશ રૂપ જે સ્વરૂપ સત્તાનું અસ્તિત્વ ગુણ છે એનાથી જો સત ન હોય પોતે પરમાત્મા તો એ અસત હોય અને અવિદ્યમાન હોય. એનો અર્થ એમ થાય છે કે બીજાના આધારે પોતાનું ટકવાપણું જેણે માન્યું સ્વીકાર્યું એણે પોતાના પરમાત્માને અસત માન્યો. એ અસત માન્યો એમ કે પોતાની નાસ્તી માની એમ કહો કે પોતે ભાવ મરણ કર્યું એમ કહો. એ ભાવમરણના ફળમાં પછી દ્રવ્યમરણની પરંપરા થાય છે ચાર ગતિમાં. એનું વિજ્ઞાન છે અવિદ્યમાન સતમ તમ કહું દબમ. જો સત અવિદ્યમાન હો અવિદ્યમાન સત સદ પરમાત્મા દ્રવ્યમ કથમ ભવતી તમ કહું દબમ. તો પછી એ દ્રવ ક્યાંથી હોય, એ પરમાત્મા દ્રવ પોતે હોય ક્યાંથી અને અસત કહો અવિદ્યમાન ને સતસત ને અવિદ્યમાન કહો તો એ પછી હોય ક્યાં છે? તો પરમાત્મ દ્રવ્યમ કથમ ભવતી કિંતુ નહી, પણ એ પરમાત્મ દ્રવ્યો કેમ હોય કે એમ તો બની શકતું ન હોય. પણ એ પરમાત્મ દ્રવ્ય ન હોય, પોતે ન હોય, પોતે જ નથી એમ પોતે કહે કે હું નથી, તો પ્રત્યક્ષ વિરોધ એ પ્રત્યક્ષ વિરોધ પામે. પોતે પોતાનું નહીં હોવા પણ માને છે, પોતે હોવા છતાં પોતાનું નહીં હોવા પણ માને છે, હૈયાત હોવા છતાં પોતાની હૈયાતી સ્વીકારતો નથી. એ તો પ્રત્યક્ષ વિરોધ છે. હું તો બધે કરે છે અને બધે હું આગળ છે, પાછો ક્યાંય પાછો નથી. ઉર્ધ છે ને, ઉર્ધતા એનો સ્વભાવ છે. પોતાનો ઉર્ધ સ્વભાવ એટલે મુખ્ય પ્રથમ આગળ પોતે છે અને પછી આખી દુનિયા. તો પ્રત્યક્ષ વિરોધ હો, તે પ્રત્યક્ષ વિરોધ છે. કસ્માત કઈ રીતે પ્રત્યક્ષ વિરોધ પામે છે કે સ્વસંવેદન જ્ઞાને ને ગમ્યમાન ત્વાત, પોતે પોતાને સ્વસંવેદન જ્ઞાનમાં અનુભવરૂપ થતો હોવાથી ગમ્યમાન થાય છે. એટલે અનુભવરૂપ થતો હોવાથી પોતાની હૈયાતી નહીં હોવાની વાત, હૈયાતી જ નહીં હોવાની વાત પ્રત્યક્ષ વિરોધ પામે છે. બહુ સારી રીતે સિદ્ધ કરી છે, અનુભવ અનુભવથી સિદ્ધ કર્યો. એ સમયસારની 70 કુટુંબ ગાથામાં આવી છે. બીજો છે જો ભાઈ, આ જ્ઞાન થતું માલુમ પડે છે એમાં ક્રોધાદી એટલે જ્ઞાનમાં જ્ઞેય થતા એવા ભાવો અથવા દ્રવ્યો માલુમ પડતા નથી. એનો અર્થ એ થયો કે તું ધીરો થઈને જો તને જો તો તારા જ્ઞાનમાં તને હું પણ પોતાપણું તને પોતાની હૈયાતી અનુભવમાં આવશે. હું જ્ઞાનમાં છું અને જ્ઞાનમાં જણાતા એવા જ્ઞેયરૂપ દ્રવ્ય ભાવમાં હું નથી. જેમ ક્રોધાદી થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ પડતું નથી. એવી શૈલી લીધી છે. કર્તા કર્મ સ્વીકાર શરૂ કર્યો ત્યાં. તો અહીંયા એમ કે છે કે ભાઈ, સ્વસંવેદન જ્ઞાનથી પોતે અનુભવમાં આવી રહ્યો હોવાથી પોતાની હૈયાતી નહીં હોવી એ પ્રત્યક્ષ વિરોધ પામે છે ને. ચોખ્ખી વાત કે તું જોતો ખરો તને હું પણ કાંઈ અનુભવમાં આવે છે કે નહીં, કે હું પણ એ છે એમાં અનુભવમાં આવે છે કે નથી, એમાં હું પણ અનુભવમાં આવે છે. બસ એ છે એ તારી સત્તાને પ્રદર્શિત કરે. તારી સત્તાની છે પણ છે પણ તને ભાસે છે, તારું પોતાનું છે પણ તને ભાસે છે, એમાં તારી હૈયાતીની પ્રસિદ્ધિ આપોઆપ જાય થાય. બીજું બધું શું ખલાસ થાય છે? જો બીજું બધું ખલાસ થાય છે તો બીજું બધું શું ખલાસ થાય છે? એનામાં રહે છે, કાંઈ ખલાસ થતો નથી. જગતના પદાર્થો કાયમ એનામાં રહ્યો છે, એ કાંઈ ખલાસ થતા નથી. એ ત્યાંને ત્યાં જ રહ્યો છે. કોઈ કુંજના યુગમાં રાજા હોય, શ્રીમંત હોય, દેવ હોય, વૈભવશાળી કોઈ હોય, સમૃદ્ધ વાળોજી, એને સમૃદ્ધ દર્શન થાય ત્યારે ગરીબ ન થઈ જાય. શું કહ્યું? જ્યારે એને સમૃદ્ધ દર્શન થાય કે આ બધાથી મારી સત્તા ભીન છે, હું તો એકાકાર પરમ ચૈતન્ય સ્વરૂપ અનાદી અનંત મારી સત્તાને ધારણ કરનારો છું, તે બી એના જેટલા કોઈ સંયોગો છે એનો ભાંગીને ભૂકો થતો નથી. તો માન્યતા ફરી ગઈ તો એમાં એમાં ફેરફાર થયો, એને દુઃખ મટ્યું, કરતા પણ આની માન્યતાનું અનંત આકુળતા એની છૂટી અને અનાકુળ આનંદ નો અનુભવ થયો. શું થયું એમાં, એમાં ખરાબી શું થઈ, નુકસાન શું થયું, એ એના સ્થાનમાં એમ નેમ રહી ગયા છે. એને કોઈ નિર્ગુણ હોય, રોગિષ્ટ હોય, નિર્ધન હોય, દુનિયામાં કોઈ એને ઓળખતું ન હોય ને બધા હળધૂત કરતા હોય અને એને અનુકૂળ થાય તો કાંઈ બધું અનુકૂળ થવા માંડે. એને બીજું એમ ને અમરીએ પણ એને એને કાંઈ લેવા દેવા નથી. એનો અર્થ સંયોગોનો પ્રકાર ગમે તે હોય એને કાંઈ લેવા દેવા, એનાથી નિરપેક્ષ છે કે એની અપેક્ષાવાળું છે. સમ્યક દર્શન એ કાંઈ બીજું બધું છે એની અપેક્ષાવાળું નથી, એનાથી નિરપેક્ષ છે. પછી હોવા ન હો એની સાથે એને સંબંધ રહેતો. બહુ સારી વિષય લીધો છે કે સ્વસંવેદન જ્ઞાનથી મારી હૈયાતી મને અનુભવમાં આવતી હોવાથી મારી હૈયાતી નહીં હોવાની વાત જ રહેતી નથી, એ શંકાનું સ્થાન અનુભવમાં રહેતું નથી. કોઈ એમ કે તો આત્માનો અનુભવ થાય ત્યારે ને, અત્યારે તો અમને આત્માનો અનુભવ નથી એટલે અમે દ્રવ્યને અસત માનીએ તો માનીએ. ભાઈ એવી ઉલટી વાત લેવાની તારે જરૂર શું ઊભી થઈ, તું અત્યારે જોતો પણ અત્યારે તું તને અનુભવમાં આવી રહ્યો, પણ તારા સ્વસંવેદનને જોવાની તને ફુરસદ નથી. બીજો રસ એટલો છે કે એમાં તલ્લીન રહીને તું એક સમય પણ નિવૃત્ત થઈને અહીંયાથી તારા સ્વરૂપના સ્વસંવેદનનું તું અવલોકન કરતો. રામાશ્રી અનુભવ પ્રકાશને બહુ સારું વચન, જેનું અવલોકન કરતા પરમાત્મા થવાય એ આત્માની શું વાત કરવી. વાત તો એમ લેવી તમને કે જેની અવલોકના માત્રથી પરમાત્મા થવાય એમ લીધું છે. એટલે શું છે કે પોતે પરમાત્મદ્રવ્ય સ્વરૂપ છે, પરમ આત્મદ્રવ્ય સ્વરૂપ છે ને, એટલે પરમાત્મદ્રવ્ય સ્વરૂપ છે. એ જ્યાં પોતે જોવે છે ત્યાં એને સત્યની પ્રતીતિ થાય છે કે હા બરાબર હું પરમાત્મા સ્વરૂપે છું. છું એટલે થયો એમ કહેવામાં આવે છે, તો હતો જ છે પણ એનો સ્વીકાર આવ્યો ત્યારે થયો એમ કહેવામાં આવે છે. હવે પરમાત્મા છે જેની અવલોકના કરવાથી પરમાત્મા થવાય એમ કહે છે. એવા દ્રવ્યની મહિમાની શું વાત કરવી. વાત તો આવી કરી પોતાની હૈયાતી સ્વીકારે છે, પોતાની સ્વતંત્ર હૈયાતી સ્વીકારતો એમ છે. પરથી મને સુખ, અનુકૂળતાથી મને સુખ, પ્રતિકૂળતા આવે તો મને દુઃખ, તો એમાં હું એ પરથી સ્વતંત્ર હૈયાતી ધરાવું છું એ વાત રહેતી, એને લઈને હું છું એ ન હોય કે હું ન હોઉં એમ છે. ઘણા એવી રીતે તો પ્રાણ છોડી ગયો છે, બહુ લાગણી યોગ્યતા હોય ખબર પડે એ ફલાણા મરી ગયા ત્યાં એના પ્રાણ ઉડી મરી જાય તો મરી જાય. પરથી સુખ દુઃખ માને છે, અનુકૂળતાથી પ્રતિકૂળતાથી સુખ દુઃખ માને છે, અથવા શરીરથી સુખ દુઃખ માને છે, અથવા શરીરના ટકવાથી હું ટકું છું ન ટકે તો હું નથી ટકતો એમ માને છે. એટલે જન્મ અને મૃત્યુને ખરેખર આત્માનું જન્મ અને મૃત્યુ માને છે, તે બધા પોતાની હયાતીને સ્વીકારતા વિરુદ્ધ છે, હયાતીને સ્વીકારવા છે વિરુદ્ધ છે, એ પોતાને અસત માને છે, એને મિથ્યા દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. અથવા 18 પાપ સ્થાનકમાં તેને સૌથી મોટું પાપ માનવામાં આવે છે. પોતાના પરમ સ્વભાવનો અનાદર, પરમ સ્વભાવનો અનાદર એટલે પરમ સ્વભાવને આશ્રય ઉત્પન્ન થતા મોક્ષ માર્ગનો પણ અનાદર, મોક્ષ માર્ગમાં રહેલા જીવોનો પણ, જ્ઞાનીની આજ્ઞાનો પણ અનાદર, અને મોક્ષ પામેલા એવા પરમાત્માઓનો એનો પણ સર્વજ્ઞનો પણ એમાં અનાદર આવી જાય છે. બધું એમાં એક મારી જાય છે. મોટું પાક સુકરવા કહે બીજા તો ચોરી કરે તો નાશ સામે વિશે પણ ઉપયોગ છે ચોરી કરવાના કૃષ્ણ જે પાક છે પણ પરફ્યુમ સુખીને પરફ્યુમ અનાદિથી જે અગ્રહિત ઈચ્છા ચાલુ આવે છે એના કારણે જ ચોરી આદિ કરવાના પરિણામ થાય છે. એમાં તો આ પૂરી શકે ને એ મળે એમ કે એનું પ્રકાર એને મળે ચોરી કરતા પણ મળે તો હું સુખી છે. બધાને કારણો હોવા છે એને મોટું ગણવામાં રમણીય ન્યાયને સત્તાગુણ અભાવે સત્ર વિચાર્ય છે અવિચારી રમણીય ન્યાયના સત્તાગુણ અભાવે અતિ અવિચારિત રમણીય ન્યાયના સત્તાગુણના અભાવમાં પણ અસ્તિત્વ હોય તો એમ કરીને વાત લીધી છે. સત્ર વિચારી છે તો એનો વિચાર કરવામાં આવે છે કે યદિ કેવળ જ્ઞાન દર્શન ગુણ અવિનાભૂત સ્વકીય સ્વરૂપ અસ્તિત્વ અસ્તિત્વાદ તથભૂતા તિષ્ઠતિ તદા સ્વ સ્વરૂપ અસ્તિત્વ નાસ્તિ. સ્વરૂપ અસ્તિત્વ અભાવે દ્રવ્યમતી નાસ્તિ વિચારવામાં આવે છે. જો કેવળ જ્ઞાન દર્શન ગુણથી અવિનાભૂત એટલે આ ન હોય તો આ ન હોય, આત્મામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની સાથે અસ્તિત્વ ગુણ છે એ અવિનાભાવી છે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન હોય અને અસ્તિત્વ ન હોય એમ બની શકે એવી જે અવિનાભાવી સ્વકીય સ્વરૂપ અસ્તિત્વ, પોતાનું જે સ્વરૂપ અસ્તિત્વ છે તેનાથી જો પ્રથમભૂત જુદું જો હોય તો સ્વરૂપ અસ્તિત્વ જ હોઈ શકે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન છે પણ સ્વરૂપ સત્તા નથી તો કહે છે કે તો એ સ્વરૂપ સત્તા જ હોઈ શકે, એ તો અવિનાભાવી છે. અને સ્વરૂપ અસ્તિત્વ અભાવે સ્વરૂપના અસ્તિત્વના અભાવમાં દ્રવ્યમુખી નાસ્તી, દ્રવ્ય જ હોઈ શકે અથવા સ્વકીય સ્વરૂપ અસ્તિત્વ સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદે હતી પ્રદેશ રૂપેણ અભિન્નમ તિષ્ઠતિ તદા સંમતેવ અથવા સ્વકીય એટલે પોતાના સ્વરૂપસ્થિતિથી સંજ્ઞા લક્ષણ પ્રયોજનથી પ્રયોજન વગેરેથી જુદો હોવા છતાં પણ આત્મદ્રવ્ય દ્રવ્ય છે એ પોતાના સ્વરૂપસ્થિત્વથી નામથી જુદું છે. દ્રવ્યનું નામ દ્રવ્ય છે અને સત્તાનું નામ સત્તા છે. લક્ષણ બંનેનું જુદું છે, એક ગુણ છે ને એક ગુણી છે, અને પ્રયોજન પણ દરેકનું જુદું છે. એનું ગુણ પૂરતું પ્રયોજન છે, એનું દ્રવ્ય પૂરતું પ્રયોજન છે. એમ સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન વગેરેથી ભેદ હોવા છતાં પ્રદેશ રૂપેણ અભિન્નમ સ્થિતિ, પ્રદેશથી અભિન્નપણું જોવામાં આવે છે. સત્તા અને દ્રવ્ય પ્રદેશે જુદા નથી. આત્માના જે ક્ષેત્રમાં સત્તા વ્યાપેલી છે, અસ્તિત્વ ગુણ વ્યાપેલો છે, તે ક્ષેત્રમાં આ સંગ્રહ વ્યાપેલો પરિસરૂપેણ અભિન્નમ તિષ્ઠતિ સદા સંમતિ હો. ત્યારે એને સંમત કરવામાં આવે છે. અત્ર અવસરે સૌગ મત અનુસારી કષ્ટિદા સૌ કહે છે કે સાંખ્ય આ આ અવસરે અહીંયા અત્ર અવસરે એટલે અહીંયા આ જ્યાં વિષય ચાલ્યો છે ત્યાં સૌગ મત અનુસારી કોઈ કહે છે કષ્ટિદા એટલે કોઈ કહે છે કે સીધ પર્યાય સત્તારૂપેણ શુદ્ધાત્મ દ્રવ્યમ ઉપચરેણ અસ્તિ નતમુખ્ય વૃત્તિ. સિદ્ધ પર્યાય સત્તારૂપે સિદ્ધ પર્યાયની સત્તારૂપથી શુદ્ધ આત્મદ્રવ્ય છે એ ઉચ્ચરિતપણે એનું અસ્તિત્વ કહેવામાં આવે છે. નતમુખ્ય વૃત્તિ મુખ્યપણે એનું અસ્તિત્વ કહેવામાં આવતું નથી એવી શંકા કરી છે. કોઈ અન્ય મતનો તર્ક લીધો છે કે સિદ્ધ પર્યાયના રૂપેથી શુદ્ધ આત્મદ્રવ્યનું જે અસ્તિત્વ છે તો ઉપચારથી છે, ખરેખર નથી એ તર્ક કર્યો છે. મુખ્યપણે તો એમ એમ છે નહીં. પરિહારમાં તો એનો પરિહાર કરવામાં આવે છે કે સિદ્ધ પર્યાય ઉપાદાન કારણભૂત પરમાત્મ દ્રવ્ય અભાવે સિદ્ધ પર્યાય સત્તા એવન સંભવતી વૃક્ષ અભાવે ફલમ જીવ. સિદ્ધ પર્યાયનું ઉપાદાન કારણભૂત તો પરમાત્મ દ્રવ્ય છે. એ પરમાત્મ દ્રવ્યનો અભાવ હોય તો સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ ક્યાંથી થશે? ઉપાદાન કારણ વિના પર્યાયની ઉત્પત્તિ થાય છે એ પ્રશ્ન રહેતો. સૌગત મત અનુસારી સૌગત બુદ્ધ છે. કોઈ બુદ્ધ બૌદ્ધ મતે અહીંયા પ્રશ્ન કરે છે કે સિદ્ધ પર્યાય સત્તારૂપેણ શુદ્ધાત્મ દ્રવ્ય ઉપચરેણ અસ્તિ તો તે ઉપચારથી આત્મદ્રવ્યનું અસ્તિત્વ કહેવાય છે. પરંતુ તો ક્ષણિક જ માને છે ને એ વસ્તુને ક્ષણિક માને છે. મુખ્યપણે એમ હોઈ શકે એનો ઉત્તર છે અથવા એનું નિરાકરણ છે, પરિહાર છે એટલે એનું સમાધાન છે કે સિદ્ધ પર્યાયનું ઉપાદાન કારણ જે પરમાત્મ દ્રવ્ય છે એનું ઉપાદાન કારણ છે. આત્મા વગર સિદ્ધ પર્યાય થઈ શુદ્ધાત્મ દ્રવ્ય સિદ્ધ પર્યાય સત્તા એનો સિદ્ધ પર્યાયની સત્તા રહેતી નથી, સંભવતી નથી, ન સંભવતી. વૃક્ષ ભાવે ફલમ જીવ, વૃક્ષ નથી અને ફળ છે એના જેવી એ વાત થઈ જાય. વૃક્ષના અભાવમાં ફળ ક્યાંથી હોય, ક્યાંથી સંભવે, બની શકે? અત્ર પ્રસ્તાવે નૈયાયિક મતાનુસારી કષ્ટિદા. બીજા મતવાળા તરફ લાવ્યા કે આવા પ્રસ્તાવ ઉપર કોઈ નૈયાયિક મતનો અનુસારી છે એ તર્ક કરે બે હામે હામે છે ને એક વિધાન છે ને એક બૌદ્ધ છે નૈયાયિક છે વિધાનમાં ખાતા છે વેદાંત નો કેટા ભેદ છે, વેદાંત માં ઘણા મતો છે, નૈયાયિક છે, સાંખ છે, વિશિષ્ટ બધા મત ને કાંઈ એને બાકી રાખી. નિષ્ણાત છે અમને મત માં તો એ નિષ્ણાત છે. મૂળ છે ને સૂત્ર એને લીધે ભવતી પુનર અન્ય વાહ, જો એ અન્ય હોય તો એમ જો તદ પરમાત્મ દ્રવ્ય ભવતી પુનઃ કિંતુ સત્તાયા સકાશાત અન્ય ભિન્નમ ભવતી પશ્ચાત સત્તા સમવાયાત સદભવતી. તે પરમાત્મ દ્રવ્યો વળી તે પરમાત્મ દ્રવ્ય જો સત્તાથી ભિન્ન હોય, સત્તાથી અન્ય હોય તો પછી સત્તા થઈ તો પછી સત્તાના સમવાયથી તે સત થાય. જો સત્તાનો એને સંયોગ થાય તો તે સત થાય. આ કોણ કે છે? નૈયાયિક મતવાળાનો આ દલીલ છે કે જો પરમાત્મ દ્રવ્યને સત્તાથી ભિન્ન છે એમ સ્વીકારવામાં આવે તો એ પરમાત્મ દ્રવ્યમાં સત્તા એમને મળે ત્યારે એ સત થાય, અને નહીંતર એ સત થાય. સત્તા સત્તા સમવાયા સત ભવતી. આચાર્યા પરિહારમ આવું એના ઉપર આચાર્યજીઓ પરિહાર કરે છે, જે સમાધાન કહે છે. બહુ ચંદી છે આચાર્ય હા, ઘણા આચાર્યો એકથી વધારે આચાર્ય હોય આચાર્યોએ એના ઉપર સમાધાન કહ્યું છે કે સત્તા સમવાયાત પૂર્વમ દ્રવ્યમ સત અસત્વા યદિ સત તદા સત્તા સમવાયો વૃથા. પૂર્વમેવ અસ્તિત્વ તિષ્ઠતિ તથા અસત તરી ખ પુષ્પવત અવિદ્યમાન દ્રવ્યેણ સહ પ્રથમ સત્તા સમવાયમ કરોતિ ઇતિ તરી ખ પુષ્પેણ અપિ સહ સત્તા કરતુ સમવાયમ કરોતુ ન તથા. આચાર્યજી કહે છે કે સત્તા સમવાયા પૂર્વમ દ્રવ્યમ સત અસત્વા, કે સત્તા જયારે આવીને મળે દ્રવ્યમાં એ પહેલા કાતો દ્રવ્ય સત હતું ને કાતો દ્રવ્ય અસત હતું, બે માંથી એક તો હતું કે નહીં એમ પૂછે છે. તું એમ કે છો, નૈયાયિક કે છે ને કે સત્તા આવીને મળે ત્યારે આ સત થાય, તો સત્તા આવીને ન મળી એ પેલા એ દ્રવ કાતો સત હતું ને કાતો અસત હતું. યદી સત થયા જો એ સત હતું તો સત્તા સમવાયો વૃથા, તો પછી સત્તાનો સંયોગ થવો તે વૃથા જાય છે. કેમ કે પોતે તો સત છે, પછી નવી સત્તા આવવાનો સમવાય આવવાનો સવાલ રહેતો નથી. પૂર્વમેવ અસ્તિત્વ તિષ્ઠતિ, કેમ કે એને એના પહેલા સત્તા એવા પહેલા તેનું અસ્તિત્વ તો હતું જ, પહેલાથી જ અસ્તિત્વ હતું. અથા સત્તારી અસતહી અથવા અસતહી, જો અસત હતું પહેલા સત નહોતું અને અસત હતું સત્તા એવા પહેલા, તો ખ પુષ્પવત અવિદ્યમાન દ્રવ્યનમ સહ કથમ સત્તા સમવાયમ કરોતિ. આકાશના ફૂલ જેવા અવિદ્યમાન દ્રવ્યની સાથે સત્તા સમવાય કેવી રીતે કરે? કોઈ ચીજ હોય એની સાથે સંયોગ થાય, પણ જે મૂળમાં વસ્તુ જ નથી તો એની સાથે સંયોગ થવાનો પ્રશ્ન રહેતો. અસત છે એટલે અવિદ્યમાન છે, અવિદ્યમાન જે ચાલો ભાઈ આકાશના ફૂલને રંગ ચડાવો વસ્તુ જ નથી, એના ભરણ ચડાવવાનો પ્રશ્ન રહેતો. એમ જ્યાં પહેલેથી હતું જ નહીં એવા અવિધિમાન દ્રવ્યની સાથે સત્તા સમવાય એટલે સંયોગ કેવી રીતે કરે? કરોતી છે માનો કે કરે છે, છતાંય આકાશના ફૂલની અવિધિમાન છે અને સત્તા એની સાથે સમવાય કરીને એને અસ્તિત્વમાં લાવે છે એમ ગણો તો ખૂબ ઉત્તીર્ણ સત્તા કરતું સમવાય એમ કરો છો તો પછી આકાશના ફૂલની સાથે પણ સત્તા જે સંયોગ કરશે તો એનું અસ્તિત્વ પાછું જાહેર થશે. એટલે આકાશનું ફૂલ અવિદ્યમાનમાંથી વિદ્યમાન થશે. કોઈ એમ કે આકાશનું ફૂલ અવિદ્યમાન હતું એનામાં સત્તા રેડવામાં આવી ત્યારે પછી પ્રગટ થયો એમ તો બની શકતો નથી, તથા એમ કદી બનતો. તમમાં દમમ સંયમ સત્તા તેથી તસ્મા દ્રવ્યમ સ્વયં સત્તા તેથી દ્રવ્ય છે તે સ્વયં સત્તા સ્વરૂપ છે. તસ્માદ અભેદમયેન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સત્તા એવ પરમાત્મ દ્રવ્યમ ભવતી. તેથી અભેદમયથી તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જે સત્તા છે તે સત્તા કેવા સ્વરૂપે છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જે સત્તા છે તે જ પરમાત્મ દ્રવ્ય છે. એ સિવાય બીજું કોઈ પરમાત્મ દ્રવ્ય સમ્યક દર્શનનો વિષય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે સત્તા છે તે જ પરમાત્મ દ્રવ્ય છે. પોતાની હૈયાતી કેવા સ્વરૂપે છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે પોતાની હૈયાતી. તેથી અભેદ નહીંથી તેને પરમાત્મ દ્રવ કહેવામાં આવે છે. યથા ઇદમ પરમાત્મ દ્રવ્યેન સહ શુદ્ધ ચેતના સત્તાયા અભેદ વ્યાખ્યાનમ કૃતમ તથા સર્વેષાં ચેતન અચેતન દ્રવ્યાણામ સ્વકીય સ્વકીય સત્તયા સહ અભેદ વ્યાખ્યાનમ કર્તવ્યમ ઇતિ અભિપ્રાય. જેવી રીતે અહીંયા પરમાત્મ દ્રવ્ય સાથે શુદ્ધ ચેતન સત્તાનું અભેદ વ્યાખ્યાન કર્યું વિસ્તાર કર્યો તે જ પ્રકારે જગતના તમામ સર્વેષામ એટલે જગતના તમામ ચેતન અચેતન દ્રવ્યોમાં પોતપોતાની જે સત્તા છે તે સત્તાની સાથે દ્રવ્યનું દ્રવ્યનું અભેદ વ્યાખ્યાન કરવું જોઈએ એવો અહીંયા આચાર્યનો અભિપ્રાય. એટલે પોતાના એ સ્વરૂપ સત્તાના આધારથી અનુભવથી એ અનુભવના આધારે જગતના પ્રત્યેક દ્રવ્યની સત્તા એ તે દ્રવ્યથી અભિન્ન છે અને અભેદ છે એમ એને જાણવું જોઈએ. એમ જાણતા એને ભેદ જ્ઞાન થયા વિના કેમ કે પરદ્રવ્યની સત્તા એનામાં અને આ દ્રવ્યની સત્તા એનામાં એકને જાણતા કેમ બધાનું જ્ઞાન થાય છે કે મારી સત્તા મારામાં છે અને બીજા દ્રવ્યની સત્તા બીજામાં છે. તેથી કોઈ દ્રવ્યની સત્તા મારામાં આવતી નથી. તેથી કોઈના ટકવાથી હું ટકું છું અને કોઈના નહીં ટકવાથી હું ટકતો નથી એ ઉપસ્થિત થતો. જો એ પોતાના આત્મસ્વરૂપને જુએ તો એને વર્તમાન ક્ષણના અનુભવ ઉપરથી એમ લાગે કે અનાદિ અનંત હું મારા અસ્તિત્વને લઈને ટકું ટકું ટક્યો હતો ટકી રહ્યો છું અને ટકી રહી એમાં મને કોઈની જરૂર રહેતી નથી. મારા હોવાપણા માટે મને કોઈની જરૂર રહે છે એ હું મારા અનુભવથી મને જણાતો એને સ્પષ્ટ થાય છે. કેવી રીતે સુધારે તો તીર્થંકરો થયા એને જગતમાં કોઈને અજ્ઞાની રહેવા દીધા હોત તારા કરતા તો વધારે સામર્થ્યવાળા હતા કે નહીં? શંકર પરમાત્મા થયા એમને તો ભાવ જ એવો તો સમજી જીવ કરું આસન રખી બધા જીવને હું ધર્મ પમાડું પણ બધા પાયમા નહીં બધા એટલે અનંતા પાયમા નહીં કેટલાક પાયમા સંખ્યા એની સંખ્યાએ ગણતરી થાય એ વાત ભલે લાખો કરોડો હોય પણ આખરમાં એની મર્યાદા સંખ્યામાં આવે છે અને અનંત પાયમા વિનાના રહી ગયા અનંત તીર્થંકર થયા તો અનંત પાયમા વિનાના રહી ગયા એની સત્તામાં થયેલી ભૂલ એ ભાંગે કે શું ભાંગ તારી તો એમાં સત્તા જઈ શકતી તારી સત્તા ચાલતી નથી પછી એની ભૂલ ભાંગવાનો પ્રશ્ન રહેતો હું બીજાની ભૂલ ભાંગું એ ભૂલ તો તારી થઈ શું બીજાની ભૂલ હું મટાડી દઉં એવી ભૂલ તારી થઈ તારી ભૂલ તો હજી તું ટાળતો નથી બીજાની ટાળો તું તું ગરીબ અને બીજા ગરીબોને હું હિમંત કરી દઉં એના જેવી વાત છે તું તે અનાથ બીજાનો સનાથ થવા જાય એના જેવી વાત નાનપણમાં બધું એવું થાય અશક્ય હોય એને શક્ય માને એનું મન ગાન મારું એટલે જ બોલવું બંધ કરું એમ બધું બોલી શકે છે માનીને વાત છે ને બસ કે હું તારું ત્યારે બોલી શકું છું ત્યારે બોલવાનું બંધ કરી દઉં એટલે તાળું મારી દઉં બ્રહ્માનો તને પાર નથી વ્રત લઈએ મૌન નું વ્રત લઈએ કે આટલા ટાઈમ સુધી આટલા વખત સુધી અમારે મૌન છે એમાં માન્યતા બીજી હોય છે શાંતિ થાય મૌન રહેવાથી આયુષ વધે શક્તિ વધે શરીરની શક્તિ વધે આત્માની શક્તિ વધે તો અનેક પ્રકારની એમાં ભ્રમણા વસ્તુ સ્થિતિ બોલવાનો ભાવ છે એ વિકારી પરિણામ છે અને બોલી શકું છું કે નથી બોલી શકતો એ મિથ્યાત્મક વિકારી પરિણામ છે બોલી શકું છું તે પણ અને નથી બોલી શકતો એટલે બોલવાનો ભાવ કે નહીં બોલવાનો ભાવ એ બંને પ્રકારની ઈચ્છા એ જીવનો સ્વભાવ ભાવ નથી એવી તારી ભાવ હવે નહીં વિચારેલા એવા રમણીય ન્યાય સુંદર ન્યાય છે સત્તા ગુણ ભાવે સત્તા ગુણ ભાવે બરાબર સત્તા ગુણથી અભાવ હોય તો પણ એને વિચારવામાં આવે છે બધી કેવો જ્ઞાન દર્શન ગુણ હજી ના આભુ છે કેવો જ્ઞાન દર્શન અહીંના ભાવ સત્તા લીધી ને પોતાની સત્તા છે સ્વરૂપ સત્તા છે કેવો જ્ઞાન ને કેવો દર્શન સાથે અવિના ભાવ પણ રહેલી સત્તાનું ગ્રહણ થાય સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં અને પોતાના કેવો જ્ઞાન ને કેવો દર્શનનું ગ્રહણ ન થાય એ પ્રશ્ન રહેતો સુંદર ન્યાય છે વાસ્તવિક વીસ પણ પાંચ ગાથી હવે પૃથકત્વનું અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છે અથવા પૃથકત્વનું લક્ષણ શું છે, પૃથકપણું જુદાપણાનું લક્ષણ શું છે અને અન્યપણાનું લક્ષણ શું છે તે સ્પષ્ટ કરે છે. શું કરે છે એટલે સ્પષ્ટ કરે છે. કવિભક્ત પદે સત્તમ સુભત્તમ નિધિ શાસન હિ રસ અનત્તમ મત્સભાવો ન તદ્ભવમ હોદી રમેગમ. પ્રદેશોથી વિભાગ હોય, પ્રદેશોથી જુદું હોય એને પૃથકપણું એટલે જુદાપણું કહેવામાં આવે છે. એમ વીરનો ઉપદેશ છે ભગવાન જિનેન્દ્રદેવ વર્તમાન 24ના અંતિમ થી શંકરદેવ છે એમનું નામ લઈને આ ગાથા હરેથી કૃષ્ણ સુંદરાચાર્ય ભાઈ ભગવાન આમ ઉપદેશમાં કહે છે એમ કેમ છે એટલે ભગવાનમાં એ જે ઉપદેશ થયો એમાં આ વાત આવી કે જુદા પ્રદેશો પ્રદેશો જુદા તે જુદાપણું છે અને અતદભાવ તે અન્યત્વ છે. અતદપણું અર્થાત તે પણ નહીં હોવું છે. એક જ પદાર્થમાં જુદા ભાવે જુદા ભાવનું પદાર્થ એક હોય પણ તે ભાવ ન હોય. ગુણ ભાવે ગુણી ભાવનો અને ગુણી ભાવે ગુણ ભાવનો હોય. લોજિક વાત બીજી છે વિસ્તારથી તે અન્યપણું છે જે તે પણ ન હોય. ન તદ ભવત જે તે પણ ન હોય. અતદ તદ એટલે તે હોય એટલે નહીં. જે તે પણ ન હોય તે એક કેમ હોય તે એક કેમ હોય તે પણ હોય તે એક હોય પણ જે તે પણ નથી તે એક કેમ હોય એટલે ગુણ તે ગુણી કેમ હોય ને ગુણી તે ગુણ કેમ હોય એમ લેવું. હા અન્યત્વ આ સત્તા છે ને ગુણ છે. પ્રથમથી સત્તા દ્રવ્યપણે નથી. કથનચિત છે ને કથનચિત નથી. અહીંયા તો નથી એ વાત વિશે ચાલે છે. અન્ય પણ લેવું છે ને જે કથનચિત સત્તા છે તો એ દ્રવ્યપણે નથી. સત્તા દ્રવ્યપણે છે તો એ કથનચિત છે સર્વથા નથી. જો સત્તા સર્વથા દ્રવ્યપણે હોય તો સત્તા તો એ જ ગુણ છે કે સત્તા પોતે જ ગુણી થઈ જશે જે સર્વથા એ દ્રવ્યપણે જોઈએ. એટલે કથનચિત દ્રવ્યપણે છે અને કથનચિત દ્રવ્યપણે સત્તા કથનચિત દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી. માટે તેવો એક નથી અન્ય અન્ય છે. એક નથી એટલે અન્ય છે એમ કે પૃથક નથી. અન્ય હોવા છતાં તે પૃથક નથી એમ કે છે. સત્તા અને દ્રવ્યમાં અન્યત્વ હોવા છતાં પૃથકત્વ તો નથી. બસ એટલે અહીંયા બીજી વાત પાડવી. વિભક્ત પ્રદેશત્વ એટલે ભિન્ન પ્રદેશત્વ પૃથકત્વનું લક્ષણ છે. જુદાપણાનું લક્ષણ પ્રદેશો જુદા હોવા તે છે. જેમ કે શરીરના પ્રદેશો જુદા છે અને આત્માના પ્રદેશો જુદા છે. અત્યારે તો એક પ્રદેશે રહ્યા છે. એ તો આકાશના ક્ષેત્રના પ્રદેશોના નિમિત્તની પ્રધાનતાથી કહેવામાં આવે છે કે જે આકાશના ક્ષેત્રના પ્રદેશો આત્મા રૂપે છે, એટલા જ આત્માના પ્રદેશો એટલા, અને તે જ પ્રદેશો શરીર પણ રૂપે છે. તેથી એક પ્રદેશે રહ્યા છે એમ કહેવામાં આવે છે. પણ એ આકાશને એટલે નિમિત્તના કથનની મુખ્યતાથી એ વાત ચાલે છે. ઉપાદાનથી જોઈએ તો જીવના પ્રદેશો અને શરીરના પ્રદેશો બંને તદ્દન જુદા જુદા, ક્યારે એક થતા નથી. એક ચેતન પ્રદેશો છે અને એક ચેતન પ્રદેશો છે. ચેતન પ્રદેશોના ચેતન પ્રદેશો જો એક થાય તો કાં તો બંને ચેતન થાય ને કાં તો બંને દૂર થાય. લોકો તો કહે છે કે આ શરીર જીવતું છે ને આ શરીર મરેલું મળતું છે. શરીર જીવતું છે, શરીર તો જીવતું જીવતા શરીરમાં ફેર દેખાય છે. મળતું હોય એ શરીરમાં ફેર દેખાય છે. એ ફેર દેખાય તો પણ શરીર જીવતું છે, શરીર જડ જ છે. ત્યારે જ મળતું છે. શરીર ચેતન હોય તો શરીરમાં બધા કાર્યો જીવ કરી શકે, કેમ કે તે સ્વાધીન થઈ ગયું ને. તો કોઈ નિરોગી બટીને રોગી થાય નહીં. પણ આજે એમ કે આજે મને પીચું નથી, પણ પચાવી નાખે ન પીચું હોય તો એ તારા હાથની વાત થાય.